શ્રી પ્રવચન સાર ગાથા 233 અને 234 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 156.
અથો આગમ પરિજ્ઞાન કર્મક્ષપણમ ન ભવતી ઇતિ પ્રરૂપયતિ. આ ગાથામાં આગમના પરિજ્ઞાન વગરનાને, આગમથી હીન છે તેને, કર્મનો ક્ષય થતો નથી એમ પ્રરૂપિત કરે છે. આગમહીનો સમણો નૈવ આત્માનં પરમ વા વિજાનાતિ. ભલે દીક્ષા અંગીકાર કરી હોય, શ્રમણ હોય, સાધુ થયો હોય, દીક્ષા અંગીકાર કરી હોય, તો પણ જે આગમહીન છે, આગમહીન છે એટલે આગમમાં કહેવા માગે છે એવું સ્વપરનું જ્ઞાન અથવા આત્માના પરમ સ્વરૂપનું જ્ઞાન જેને નથી, એવા સાધુ, એવો સમણ, નૈવ આત્માનં પરમ, આત્માને અથવા પરને એ જાણતો નથી. પોતે કોણ છે અને પર કોણ છે, જીવ પોતે કેવો છે અને અજીવ કેવા છે, જીવ અને અજીવનું જ્ઞાન એને નથી. પોતે જીવ છે ને બાકીના બધા પોતાના માટે અજીવ છે એમ જ. અવિજાનન તો 28, અવિજાનન અર્થાન પરમાત્મા આદિ પદાર્થાન, નહીં જાણતો અર્થાન પદાર્થ, અર્થો, અર્થ એટલે પદાર્થ, પરમાત્મા વગેરે, પરમ આત્મ સ્વરૂપ વગેરે પદાર્થોને જાણતો નથી, નહીં જાણતો. સપયતી કર્માણી કથમ ભિક્ષુ હો, એ પદાર્થોને અથવા પરમાત્મા, પરમાત્મરૂપ પદાર્થ વગેરેને નહીં જાણતો. આદિમાં વગેરેમાં બધા આવી ગયા. તે કર્મનો ક્ષય, તે ભિક્ષુ કર્મનો ક્ષય કઈ રીતે કરે, પ્રશ્ન કર્યો છે. એટલે એમ છે કે કર્મનો ક્ષય કરે એ એને માટે કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કઈ રીતે કરી શકે, જેને પોતે કોણ છે અને પોતાથી ભિન્ન એવા પર પદાર્થો કોણ છે અને પોતે પરમાત્મા પર સ્વરૂપે કેવો છે એની જેને ખબર નથી, એ ભલે દીક્ષા લેશે, સાધુ હશે, સાધુ દેખાતો હશે, તો પણ એ પદાર્થનો ક્ષય કઈ રીતે કરશે એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. પદાર્થનો, એ કર્મનો ક્ષય કઈ રીતે કરે, કર્મનો ક્ષય કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. પ્રશ્ન ઉઠાવવામાં જરા જોર છે. ક્ષપયતી કર્માણી કથમ ભિક્ષુ, કઈ રીતે એ સાધુ કર્મનો ક્ષય કરે, એ ન કથમ અપી હતી, કોઈ રીતે એને કર્મનો ક્ષય થાય નહીં. દીક્ષા લીધી છે, પાંચ મહાવ્રત પાળે છે અને જંગલમાં જઈને તપશ્ચર્યા કરે છે, એટલે તો કર્મ ખરે કે નહીં? તપસાથી, તપસ્યાથી તો નિર્જરા કઈ છે, એને કર્મનો ક્ષય થશે નહીં. એ તો વિસ્તાર, તેનો વિસ્તાર છે. ગુણ જીવા પદ્ધતિ પાણા સન્નાય મગ્નાઓય, ઓગોવીય કમસો વિસંતુ કરુણા ભણિદા. કોઈ શાસ્ત્રની ગાથાનો આધાર હતો, ગુમસ્તાનો છે, જે લખેલું છે ને, શું અર્થ કર્યો છે?
ગુમસ્તાનની ગાથાનો ભાવ ઉદાહરણ છે, ગુમસ્તાન કેમ પાડો
એટલે એને જાણ્યું નથી. ઇતિ ગાથા કથિત આદિ આગમ જાનનં, ઇતિ ગાથા કથિત આદિ આગમ અજાનન, એ પ્રમાણે ગાથામાં કહેવામાં આવ્યું છે એવા આગમને નહીં જાણતો, તથા એવો પછી બીજી ગાથા લીધી છે. ભિન્ન જીર્ણ જાણ્યું નિય દેહમ પરમથું, સો બંધ હું અવરહું અબંધયમ કેમ દર્શાવી પંથું, એ શ્રેણી ગાથા લીધી છે. એમાં પંથને માર્ગ ને કઈ રીતે જોશે, સૂત્ર કથિત કથિત આદિ આગમ પદ સાર ભૂતમ અધ્યાત્મ શાસ્ત્રમ ચ અજાનન, પુરુષો રાગાદિ દોષ રહિત અવ્યાવાદ સુખાદિ ગુણ સ્વરૂપ નિજાત્મ દ્રવ્યસ્ય ભાવ કર્મ શબ્દ અભિધેયે રાગાદિ નાના વિકલ્પ જારે નિશ્ચયેન કર્મભિ સહ ભેદમ ન જાનાતિ, એ પ્રકારે દોહક સૂત્ર, આ જે દોહારૂપ સૂત્ર કહ્યું એ કથિત એ કહેવા પ્રમાણે આગમ પદ સાર ભૂત, સર્વ આગમના શબ્દ પદ એટલે શબ્દ એના સારભૂત, અધ્યાત્મ શાસ્ત્રમ ચ અજાનન, બધા આગમ પદનો સાર અધ્યાત્મમાં લીધું તે છે. અધ્યાત્મ શાસ્ત્રમ ચ અજાનન, અને અધ્યાત્મ શાસ્ત્રને પણ નહીં જાણતો એવો આત્મા પુરુષ, રાગાદિ દોષ રહિત આત્માનું વર્ણન કરે છે, કે જે આત્મામાં ત્રિકાળ રાગાદિ દોષ નથી એવું રાગાદિ દોષ રહિત અવ્યાવાદ સુખ, જેમાં બાધા ન પામી બાધા ન કરી શકાય એવું સુખ જેમાં રહ્યું છે, એવો ગુણ સ્વરૂપે જે નિજ આત્મદ્રવ છે તે આત્મદ્રવનું ભાવ કર્મ શબ્દ અભિધેય રાગાદિ નાના વિકલ્પ જાળે, ભાવ કર્મ શબ્દથી કહેતા અભિધેય એટલે કહેતા, અને એક પ્રકારના રાગાદિ વિકલ્પ જાળથી નિશ્ચયથી ભાવકર્મથી જે ભેદ જાણતો નથી, ભેદ જાણતો નથી એટલે જુદાપણું જાણતો નથી, એની અવસ્થામાં જે રાગ દ્વેષ મૂળના પરિણામ થઈ રહ્યા છે, મૂળમાં તો એ છે કે જીવ ત્યાં લાગેલો રહે છે, પોતાનું સર્વસ્વ ત્યાં માને છે, જે કોઈ શુભ અને અશુભ જે પ્રકારના ભાવ થાય છે જે કાળે ત્યાં એ વળગેલો રહે છે, આ મેં કર્યું, આ ભાવ હું કરું છું, આ પરિણામ હું કરું છું, અને આવા આવા રાગ આદિ પરિણામ કરનારો કરું એવો હું છું, મૂળમાં એવો નથી. આત્મામાં રાગ દ્વેષ મોહના પરિણામરૂપ ભાવ તો નથી, એ દોષથી તો એ રહી છે, એનાથી તો એ વિનાનો છે તદ્દન, પણ એને એ કરે તો ઉપજાવે એવો પણ એનો સ્વભાવ નથી. આગાદી દોષ આત્મામાં તો નથી, એના વિનાનો તો છે, પણ પરિણામમાં રાગાદી દોષ થાય એનો કરવા વાળો એ કરે એવું એનું સ્વરૂપ છે. એના બદલે જે તે સમયે જે તે પ્રકારના રાગાદી પરિણામ થાય છે તેવો તેટલો તે કરવા વાળો હું એમ માનીને એમ વળગીને એ પ્રવર્તે છે. રાગાદી દોષને વળગીને અહમપણે એકતા કરીને પ્રવર્તે છે એટલે એનો ભેદ જાણતો નથી. એકતા કરે છે એટલે એનો ભેદ જાણતો નથી. એટલે કે આત્મા અને પરમે જુદા જુદા જાણતો નથી. તથા એવો કર્મ અવિ વિધ્વંસક સ્વકીય પરમાત્મ તત્વ જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ બી સ પૃથકત્વ ન કરતી ન કરો ન વેચતી. એક તો ભાવ કર્મ સાથે જુદાપણું જાણતો નથી, તે જ પ્રમાણે કર્મરૂપ વિધ્વંસક સ્વકીય પરમાત્મ તત્વ કર્મરૂપી દુશ્મનનો હણનાર ધ્વંસ કરનાર નાશ કરનાર જે પોતાનું પરમાત્મ તત્વ છે તેની સાથે પણ જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મનું જુદાપણું એ જાણતો નથી. છે એની સાથે જુદાપણું તો પણ એનું પૃથકપણું જાણતો નથી. તથા જ અશરીર લક્ષણ શુદ્ધાત્મ પદાર્થસ્ય કેવો આત્મા છે એમ કહ્યું. અશરીર લક્ષણ શુદ્ધાત્મ પદાર્થસ્ય શરીરાદિ નો કર્મ ભી સ અન્યત્વમ ન જાણાતી. ત્રણેયમાં જુદા જુદા શબ્દ વાપર્યા છે. ભાવ કર્મમાં ભેદમ ન જાણાતી, દ્રવ્ય કર્મમાં પૃથકત્વમ ન જાણાતી અને શરીરની સાથે અન્યત્વમ ન જાણાતી એમ કહ્યું. અશરીર લક્ષણ જે શુદ્ધાત્મ પદાર્થ છે, આત્માનું લક્ષણ શું? શુદ્ધાત્માનું લક્ષણ કે અશરીરપણું તે તેનું લક્ષણ છે. ત્રણેય કાળે આત્મા શરીર વિનાની ચીજ છે એમ કે છે. આ મૃત્યુ થાય દેહાંત થાય ત્યારે માણસ એમ કે છે કે જો દેહ ને આત્મા જુદો પડી ગયો, તેના બોલતા હતા ચાલતા હતા હાલતા હતા ઓળખતા હતા ખાતા હતા પીતા હતા, હવે કાંઈ નથી. આત્મા જુદો પીડ્યો એમ કે છે. પણ કે છે ભાઈ જુદો છે, ત્રણેય કાળે શુદ્ધાત્માનું સ્વરૂપ શરીર વિનાનું છે. પછી શરીર વિનાનો થયો એ પ્રશ્ન ઉપલી પર્યાયની વાત છે. એ તો સંયોગ બાય સંયોગની વાત છે. અંતરંગ વસ્તુ જુએ તો શરીરથી અસંગ છે, એ પરમ અસંગપણું એ તો આત્માનું સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે. જયસેન આચાર્યજીએ કેવી પદ્ધતિથી વાત કરી છે, શરીરથી જુદાપણું અન્યપણું જાણતો નથી એમ લેવું છે. શરીર આદિ નો કર્મથી, શરીર આદિમાં પછી બધા સંયોગ લઈ લેવા, કુટુંબ પરિવાર મકાન માલ મિલકત આબરૂ બધુંમાં ગણી લેવું. શરીર વગેરે નો કર્મથી અશરીર લક્ષણ શુદ્ધાત્મ પદાર્થનું એ અન્ય પણ જાણતો નથી. દીક્ષા અંગીકાર કરે ઘણા જે એમ કરે છે એમ કે દીક્ષા પર્યંત બહારનો ફેરફાર કરે કે દીક્ષા લીએ એટલો ફેરફાર કરે, કુટુંબ પરિવાર છોડીને બધું ત્યાગ કરીને એમ માને કે મેં બધું ત્યાગ કર્યું છે. પણ શરીરથી માંડીને જેટલા કોઈ રાગાદી દ્રવ્યકર્મ ભાવકર્મ નવકર્મ છે એનાથી હું ભિન્ન છું એવો આત્માનો અનુભવ કરતો નથી. એવો છે આત્મા છતાં એનો એવો અનુભવ કરતો નથી અને નથી એવો અનુભવ કરે છે એટલે મીઠા અનુભવ કરે છે. હું આ બધું ત્યાગ કરનારો, ત્યાગ કરે છે એમ ચિંતવે છે એમ અનુભવે છે કે હું બધું આ ત્યાગ કરનારો, અને ગ્રહણ કરે છે એમ અનુભવ કરે છે હું આ બધું ગ્રહણ કરનારો. આ બે માં કોણ સારો? ગ્રહણ કરનાર કરતા તો ત્યાગ કરનાર સારો કે નહીં? કે મિથ્યાત્મની અપેક્ષા એ તો બંનેને એક ગણવામાં આવે છે. ઇથમ ભૂતમ ઇથમ ભૂત ભેદ જ્ઞાન અભાવાદ દેહસ્થમપી નિર શુદ્ધાત્માનમ નરોચતે. કેવો શબ્દ વાંચ્યો છે! આ પ્રકારે ભેદ જ્ઞાન ના અભાવથી, ભેદ જ્ઞાન અભાવાત દેહસ્થમપી, દેહમાં રહ્યો હોવા છતાં નિજ શુદ્ધાત્માની રુચિ કરતો નથી. શરીર ને શરીરના પાલન પોષણ કરનાર એ વગેરે જે પરદ્રવ્યો છે એની રુચિ કરે છે. કેમ કે આ મારા પાલન પોષણ ના કરનારા છે એવું એને જાણ્યું છે, એની રુચિ કરે છે. પણ પોતાના સ્વરૂપની નિર્શુદ્ધ આત્માનમ રોચતે, પોતાના સ્વરૂપની અરુચિ કરે છે. પરની રુચિ કરે છે ત્યારે સ્વરૂપની એ અરુચિ કરે છે, ઉલટાનો એવી પરિસ્થિતિ ઉભી થાય છે. એમાંથી કોઈ એમ કે ના ના, અમે પરને ભલે રુચિ કરીએ છીએ પરની, પણ અમે આત્માની અરુચિ નથી કરતા. આત્માની અરુચિ એમાં ઉભી થાય જ છે. સત્તાની જ ખબર નથી. એક વખત એને જો અસ્તિત્વ ભાસે, શ્રીમદજીએ લીધું છે, બેસે લીધું છે, આપણે લીધું છે, એમાં પુસ્તક કાર્યું છે અસ્તિત્વનું. એક વખત એને જો અસ્તિત્વ ભાસે, શ્રીમદજીએ લીધું છે, તો એને પોતાનું અસ્તિત્વ નજરાય છે એવા શબ્દો લીધા છે. નજરાય છે એવા શબ્દો વાપર્યા છે. નજરાય છે એટલે શું? કે એની નજરમાંથી એનું અસ્તિત્વ પછી ખસતું નથી. નજરબંધી થઈ જાય છે ને ત્યારે પછી બીજી ખબર ન પડે એને. એમ એને એક વખત જે પોતાના અસ્તિત્વને જે જોવે, એને ભાસે કે આવી ચૈતન્ય મહાસત્તા સ્વરૂપે હું છું, તો એ અસ્તિત્વ એને નજરાય છે. પછી નજરમાંથી અસ્તિત્વ ખસતું નથી એવો શબ્દ વાપરે છે. શું કહે છે? ઇથમ ભૂત ભેદ જ્ઞાન અભાવાત દેહસ્થમપી. આ પ્રકારે ભેદ જ્ઞાનનો દ્રવ્યકર્મ ભાવકર્મ નવકર્મથી જુદાપણાનો એને અભાવ છે. જુદાપણું હોવા છતાં જુદાપણાના જ્ઞાનનો એને અભાવ છે. એ નિશુદ્ધાત્માનમ નરોચતે. એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની એને રુચિ થતી નથી. નિર્દોષ એવું જે આત્મ સ્વરૂપ એને રુચતું નથી. દોષ રૂચે છે, પરસંગમાં જાય છે અને દોષ થાય છે અવસ્થામાં, એ રૂચે છે એને. પણ નિર્દોષ પરમાત્મા એને રુચતો નથી. અશાંતિ એને રૂચે છે અને પરમ શાંતિનું ધામ એની રુચિ એને થતી નથી. આગળ પડશે અવિવેક. તે કેટલો રસ્તામાં કોઈ અબોલ પ્રાણીને, મૂંગા માણસને કોઈ મારે, અમસ્થો અમસ્થો મારે, કાંઈ એનું બગડ્યું ન હોય, કાંઈ એને આડો આવતો ન હોય, તો પણ ઢોર માર મારે, ઢોરને મારે એવી રીતે, તો અરે રાતે છૂટે છે ને માણસને. સજ્જન માણસ જુએ એને એમ થાય અરે રે કેવો નિર્દય છે, કે નિર્દોષ માણસને અમસ્થો અમસ્થો આટલો બધો મારે છે. હા, એના પરિવારને મારે દારૂ પીને આવે પછી એના બૈરા છે, છોકરાઓ છે, એને મારે. કઈ કારણ ન હોય, ભાન ભૂલ્યો હોય, ગુસ્સો આવે, માર મારે. આમ તો ગ્રાસ્યમાં એવું થતું ને, મોટો ગ્રાસ્ય હોય, મોટો ગ્રાસ હોય, બાપુ બાપુ કહેવાતા હોય, આવીને નાનપણ કરે મારે, કુનું કચર ઘાણ કાઢે, તો એનું કાંઈ એને નહીં. એમાં શું થાય છે એનું કાંઈ નહીં. સામાન્ય નિર્દોષને મારે તો એને અરેરાટી થાય, સજ્જનતાવશ અરે આવું તો હોય, આવું ન હોય. આ તો પૂર્ણ નિર્દોષ તત્વ છે, પરિપૂર્ણ નિર્દોષ છે, અને એમાં કાંઈ બાકી રાખતો નથી. એવી વાત છે, ખબર નથી એટલે એમને ગાડા હાલે છે. એવી વાત છે, નિશુદ્ધાત્માનમ ન રોચતે, પોતાના શુદ્ધાત્માને, શુદ્ધાત્મા જ એને રૂચતો નથી. કર્મની પ્રકૃતિનો રસ એટલો રૂચે છે કે કર્મની પ્રકૃતિ વસ પરિણમે ત્યારે એમ કે ભાઈ એ તો મારી પ્રકૃતિ એવી છે, બીજું શું થાય, તમારે સામે હરખું રહેવું જોઈએ. મારી પ્રકૃતિ એવી છે એટલે એને તો એમ કેવું છે, હું એવો જ છું, તમારે સરખું રહેવું જોઈએ, એમાં તમારે મેળ કરી લેવો જોઈએ મારી સાથે. શું એનો અર્થ શું છે, જે પ્રકૃતિનો રસ છે, દોષિત ભાવ છે, એ એટલો એને રૂચે છે કે પોતાનો શુદ્ધ પરમાત્મા એને રૂચતો નથી. સમસ્ત રાગાદી પરિહારેણ ન ભાવયતી, અને સમસ્ત રાગાદી પરિહારથી પોતાના શુદ્ધાત્માને ભાવતો નથી, ભાવના કરતો નથી, પોતાને શુદ્ધાત્માની રુચિ કરતો નથી. અને રાગાદીના પરિહાર કરવા પૂર્વક પરિહારથી પોતાને ભાવતો નથી. બહુ બહુ તો આત્માનો રાગ કરશે, આત્મા આવો છે ને આત્મા આવો છે. અહીં તો કહે છે કે સમસ્ત રાગાદીના પરિહારથી આત્માની ભાવના કરતો નથી, કેમ કે આત્માની ભાવના રાગાદીનો પરિહાર કરીને થાય છે. રાગાદીથી આત્માની ભાવના થાય છે એમ નથી. તતશ્ચ કથમ કર્મ ક્ષયો ભવતી, કે ન કથમ અપીતી, તો પછી તેને કર્મક્ષય કઈ રીતે થાય, કે કોઈ રીતે એને કર્મક્ષય થાય નહીં. આ તો સાધુની વાત લીધી છે, પહેલેથી એ વાત લીધી છે ને. શ્રમણ આગમહીન શ્રમણો નૈવ આત્માનમ પરમ વા જાનાતી, આગમહીન એવો શ્રમણ પરને અને આત્માને જુદા જુદાપણે જાણતો નથી. તો કહે છે કે એને દીક્ષા લીધી છે, પ્રતિજ્ઞા, પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, વ્રત, નિયમ, સંયમ, શીલ બધું પાળે છે. કર્મક્ષય કઈ રીતે એ કરશે, કે કોઈ રીતે એને કર્મક્ષય થશે નહીં. તો કારણાત મોક્ષાર્થીના પરમાગમ, પરમાગમ અભ્યાસ એવ કર્તવ્ય ઇતિ તાત્પર્યાર્થ. તે કારણથી મોક્ષાર્થીએ પરમાગમનો અભ્યાસ કર્તવ્ય છે એવો અહીંયા તાત્પર્યાર્થ છે. તાત્પર્યનો અર્થ આવો નીકળે છે, અભિપ્રાય એવો નીકળે છે કે મોક્ષાર્થીએ પરમાગમનો અભ્યાસ કરવો જોઈએ. આગમવેદ ચક્ષુ છે એમ ઉપદેશે છે. જેને મોક્ષ માર્ગે ચડવું છે એને શાસ્ત્ર છે દીવો છે એમ કે છે. ઘોર અંધારી રાત હોય, જંગલ હોય, હાથ હાથને ન સૂજે એમ કહેવાય છે. એટલે શું કે એનો પોતાનો હાથ એ પોતે ન જોઈ શકે એટલું અંધારું હોય, હાથનું ચોકર જ ન દેખાય, બહુ અંધારું હોય. તો રસ્તો ગોતવો હોય ઘોર જંગલમાં, દીવો હોય તો રસ્તો મળે, નહીતર કઈ દિશામાં જાય છે એને ખબર પડે. આ ભવાટવી કહેવાય છે, અટવી એટલે જંગલ, ભવનું જંગલ છે, એમાં આગમ છે દીવો છે એમ કે છે. કેટલી પ્રધાનતા લીધી છે, આગમ છે એ અનાદિના અજાણ્યા જીવને સ્વરૂપમાં આવવા માટે એક માર્ગદર્શક છે, દીવો છે. અથવા આગમ એક ચક્ષુર મોક્ષ માર્ગમ ઉપસરતામ ઉપસરતામ ઇતિ અનુશાસ્તી, એવું અનુશાસન છે. એ તો આજ્ઞા અનુસાર ચાલવું વર્તવું એને અનુશાસન કહેવામાં આવે છે. અનુશાસનથી દેશ માન બને, આજ્ઞા પ્રમાણે ચાલો. આગમ ચખ્ખુ સાવનું ઇન્દ્રિય ચખુણી સૌ ભૂદાણી દેવાય ઓહિ ચખ્ખુ સિદ્ધા પૂર્ણ સવદો ચખ્ખુ. સાધુ આગમ ચક્ષુ છે, સાધુ કહેતા જેને પ્રચુર સ્વસંવેદન રૂપ એકાગ્રતા વર્તે છે, આત્માની એકાગ્રતા તે સામાન્ય છે. એમ આગળ કહ્યું હતું બે કથા પહેલા કે શુદ્ધાત્માની એકાગ્રતા એને સામાન્ય એટલે સાધુપણું કહીએ. અહીંયા કે છે કે એ સાધુ છે, એ આગમ ચક્ષુ છે, આગમમાં એની નજર પડે છે, અથવા આગમ રૂપી ચક્ષુ દ્વારા આચાર્ય સાધુએ મોક્ષના માર્ગને સ્પષ્ટ કર્યો છે, સહેલો કર્યો છે. દીપચંદજી એમ દીધું છે અનુભવ પ્રકાશમાં, દીપચંદજી કાશ્મીરવાલ અનુભવ પ્રકાશમાં લખે છે કે પૂર્વાચાર્યો એ પંચપરમ ગુરુ એ મોક્ષ માર્ગને સહેલો કરીને દેખાડ્યો છે, જે કાંઈ કૃપા છે એમની છે એમ કરીને લખ્યું છે. બહુ સારા શબ્દો લખ્યા છે. ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે, મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. જો હું ઉપયોગ કરું તો ઉપયોગાધીન છે મારું સ્વરૂપ એમ કહે છે. હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધારણ કરી રાખું તો અનાદિ દુઃખ મટી જાય અને પરમપદને ભેટીશ. એ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો સુગમ માર્ગ આમ બીજું છે. એ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો સુગમ માર્ગ, સુગમ માર્ગ છે, દ્રષ્ટિગોચર કરવો જ દુર્લભ છે, તે સંતો એ સુગમ કરી દીધો છે એમ લીધું છે. એ માર્ગ સુગમ છે, દ્રષ્ટિગોચર કરવો જરા દુર્લભ છે, તો પણ સંતો એ તે સુગમ કરી દીધો છે. આચાર્યોના જે શાસ્ત્રો છે એ જોતા એમણે મોક્ષ માર્ગને ખુલ્લો કર્યો છે, અને એમના પ્રસાદથી હું પણ એ માર્ગને પામ્યો છું એમ બીજું કઈ સુધી વાત લીધી છે. એ વાત લીધી છે, એક સિવાય ગુરુ શબ્દ વાપરીને વાત લીધી છે. તો યાદ રહેવું મુશ્કેલ છે. મુનિરાજ સાધુ છે તે આગમ ચક્ષુ છે, આગમરૂપ ચક્ષુ વાળા છે. મુનિઓ આગમરૂપ ચક્ષુથી મોક્ષ માર્ગને અવલોકે છે, અથવા એ આગમ દ્વારા મુનિઓ મોક્ષ માર્ગને પ્રદર્શિત કરે છે. સર્વભૂતો એટલે સર્વ પ્રાણીઓ, જગતના પ્રાણીઓ ઇન્દ્રિય ચક્ષુ છે. આજે ઉદ્ગળ પરમાણુની આંખો છે, એ દ્વારા જગતના પ્રાણીઓ જોવે છે. મુનિઓ આગમ દ્વારા જોવે છે, કેમ કે તત્વને જોવે છે ને, એ તો સ્વપરને ભિન્ન ભિન્નપણે જોવે છે. સંયોગમાં રહેલું જે શરીર, સંયોગમાં રહેલું શરીર, એ શરીર આત્માથી ભિન્ન છે. એની પ્રત્યક્ષ પુરાવારૂપ પ્રવૃત્તિ મુનિને વર્તે છે. બહુ ઠંડી પડશે, ગરમ કપડાં પહેરે, ઉઢે પહેરે, છતાં કૂટીઓ વાળીને સુઈ જાય. બહુ ઠંડી છે ઘરમાં, આ નિર્વસ્ત્રપણે જંગલમાં જો દેહ ને આત્મા ભી જુદી જુદી ચીજ છે. શરીર વાળો હું નથી, એ વગર કઈ એમાંથી પ્રસિદ્ધ થાય હું છે. એ સર્વ પ્રાણીઓ ઇન્દ્રિય ચક્ષુ છે, એટલે ઇન્દ્રિયો દ્વારા જોવે છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનીને વર્તે છે. દેવો અવધિ ચક્ષુ છે, દેવો અવધિ જ્ઞાન દ્વારા જોવે છે. દેવોને મતિસૂતને અવધિ જ્ઞાન હોય છે દેવોને. અને સિદ્ધો સર્વત્ર ચક્ષુ છે, એટલે સર્વ તરફથી ચક્ષુ વાળા, સર્વાત્મ પ્રદેશે પૂરેપૂરું જ્ઞાન જેને છે એવા સિદ્ધ પરમાત્માઓ છે. એ પરમાત્મા છે, સર્વજ્ઞ છે, એમને સર્વ આત્મ પ્રદેશેથી અત્યારે તો એક આંખ દ્વારા જોઈ શકે કે બીજું છે કે કઈ નથી નજીકમાં, આંખ હોય તો, અથવા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જોઈ શકે. ઇન્દ્રિય જ્ઞાન સાંભળે તો ખબર પડે, સ્પર્શે તો ખબર પડે, એ ઇન્દ્રિય ચક્ષુ કહી દીધા. અને સિદ્ધ પરમાત્માને આત્માના તમામ પ્રદેશોથી પૂરેપૂરું જ્ઞાન છે. કોઈ પ્રદેશે ઓછું જાણે છે એમ છે. આખો જે ચૈતન્ય પિંડ આત્મા છે એના પૂરા પ્રદેશેથી કેવળ જ્ઞાનનો પ્રકાશ સર્ચ લાઇટની જેમ નીકળે છે, પ્રગટ થાય છે. ક્યાંયથી ઓછું જાણે છે કે વધારે જાણે છે એમ છે. સર્વ તરફથી ચક્ષુ વાળા અથવા સર્વ આત્મ પ્રદેશે ચક્ષુ વાળા છે. ચક્ષુ એટલે જ્ઞાન. મુનિઓને આગમ જ્ઞાન છે, સામાન્ય પ્રાણીઓને ઇન્દ્રિય જ્ઞાન છે, દેવોને તો બહુ બહુ તો અવધિ જ્ઞાન છે, અને સિદ્ધ પરમાત્માને કેવળ જ્ઞાન છે. ટીકા. પ્રથમ તો આ લોકમાં ભગવંત સિદ્ધો જ શુદ્ધ જ્ઞાનમય હોવાથી સર્વત્ર ચક્ષુ છે. અહીંથી નીચેથી ઉપાડ્યું કે પહેલા તો આ વાત છે કે આ વિશ્વની અંદર આ લોકમાં જે સિદ્ધ ભગવંતો છે, સિદ્ધ પરમાત્માઓ છે, સિદ્ધાલયમાં જે બિરાજમાન છે, સંમિત શિખર વગેરે જોઈએ તો એ સિદ્ધાલય દેખાયું છે. ખરેખર તો સમિત શિખરમાં, સમિત શિખર નહીં પણ સિદ્ધાલય દેખાય છે એવું છે. અહીંથી ઉપર ગયા છે ને બધા, એક ટૂંકથી કરોડો, અબજો ને કરોડો મુનિઓ ગયા છે. તીર્થંકરો તો બદરેક ચોવીસીના જાય છે ત્યાંથી, પણ બીજા પણ કરોડો મુનિઓ અગ્ય મુનિઓ ત્યાંથી ગયેલા છે. આ ચોવીસીમાં છેલ્લી ચોવીસીમાં એટલા ગયા છે. આમ તો જુઓ તો અનંત અનંત ગયા છે, છેલ્લી ચોવીસીમાં કરોડો ના કરોડો ગયા છે. તો ખરેખર ત્યાં જાય તો ઉપર સીધા લઈ દેખાય, શુદ્ધ જ્ઞાન ત્યાં જઈને પહોંચે. ત્યાં તમે શિખર ને જમીનમાં નહીં પણ ઉપર સ્મૃતિનું સ્થળ છે ને. એકલા સિદ્ધો બધા સર્વચક્ષુ છે ને, સર્વચક્ષુ સિદ્ધ છે ત્યાં, પૂરી સર્વ શુદ્ધિ પૂરી શુદ્ધિ એવા અનંત આત્માઓ સિદ્ધાલયમાં અનંત અનંત આત્માઓ બિરાજમાન છે. હા ત્યાંથી ગયા છે. આ તો શાશ્વત તીર્થ છે ને, શાશ્વત તીર્થ. શું કહે છે, પ્રથમ તો આ લોકમાં ભગવંત સિદ્ધો શુદ્ધ જ્ઞાનમય હોવાથી સર્વ ચક્ષુ છે, એમને સર્વ આત્મ પ્રદેશેથી જ્ઞાન પ્રગટ, પૂરી પરિપૂર્ણ પ્રગટ પૂર્ણ જ્ઞાન વિકસિત થઈને ભક્તિનું છે. અને બાકીના બધાય ભૂતો, ભૂતો એટલે જીવો, જીવને ભૂત કહેવામાં આવે છે. અને બાકીના બધાય જીવો, ભૂત એટલે આ યોની નહીં, ભૂત એટલે યોની જે છે એ નહીં, હલકા દેવ છે નીચે આયા. અહીં તો સર્વ પ્રાણીઓ, સંસારના પ્રાણીઓ મૂર્ત દ્રવ્યોમાં જ તેમની દ્રષ્ટિ લાગતી હોવાથી જગતના જીવોની દ્રષ્ટિ ફક્ત પૂદગળ પદાર્થમાં જ લાગે છે. મૂર્ત પૂદગળ એક જ છે, બાકીના બધા તો અમૃત છે. જે પૂદગળ સ્કંદો છે એમાં જ એની દ્રષ્ટિ ફક્ત લાગે છે. પૂદગળ સ્કંદોને એ જોવે છે કે આ છે, આ બધું છે, આ બધું છે, શરીર છે, બીજા સંયોગો છે, ફક્ત ત્યાં જ તેની દ્રષ્ટિ લાગતી હોવાથી તે ઇન્દ્રિય ચક્ષુ છે, તે ફક્ત ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જોઈ શકે છે. અતિન્દ્રિય જ્ઞાન જગતના જીવોને પ્રગટ થયેલું નથી. એટલે બહુ અલ્પ અને મર્યાદિત જ્ઞાન છે એમ કહેવું છે. આત્મા જે અનંત જ્ઞાનનો ભંડાર છે એ સંસારમાં ફક્ત બહુ અલ્પ જ્ઞાન દ્વારા મૂર્ત પૂદગળ રૂપી પદાર્થોને જાણે દેખે છે, તે બહુ મર્યાદિત રીતે અમુક હદે, એથી આગળ નહીં. કોઈને થોડું વિશિષ્ટ જ્ઞાન હોય ને કોઈને કોઈ વિષયમાં નિષ્ણાત હોય તો જગતમાં કિંમત બહુ થાય કે આ તો બહુ મોટા ડાક્ટર છે ને ઘણા અનુભવી છે ને બહુ જાણકાર છે, આ તો બહુ મોટા અર્થશાસ્ત્રી છે ને એને નાણાકીય વિષયનું બહુ વિશાળ જ્ઞાન છે, એટલો પગાર કે ભાઈ એને લાખોની આવક થાય એવું એનું જ્ઞાન છે. આ વકીલ છે નાની પાલખીવાળા, એક મિનિટના આટલા આ જે જ્ઞાનનો ભંડાર છે એની પાસે આ ઇન્દ્રિય ચક્ષુ થોડું જ્ઞાનનો વિકાસ થાય એ પણ ભૂલી જાય, ક્યારેક સ્મૃતિરૂપ ને ક્યારેક વિસ્મૃતિરૂપ, એનું જ્ઞાન એને યાદ ન હોય કે આમને વાંચ્યું હતું જાણતું. અત્યારે યાદ નથી, થોડી વાર પહેલા યાદ હતું ને અત્યારે યાદ નથી એમ એને કે એકનું તો જે પાંગળું છે સ્મૃતિ વિસ્મૃતિરૂપ હોવાથી જે તદ્દન ઇન્દ્રિય જ્ઞાન પાંગળું છે એની દુનિયામાં કિંમત ગણી. તો કેવું જ્ઞાનની કિંમત કેટલી એની તો ખબર જ છે. એન્જિનિયર હોય, કોઈ સાયન્ટિસ્ટ હોય, કોઈ ભિન્ન ભિન્ન દુનિયાના પૂદગળના વિષયમાં નિષ્ણાત દેખાય ગણાય તો એની બહુ મોટી કિંમત. ભાઈ તું ઇન્દ્રિય જ્ઞાન છે, એ ઇન્દ્રિય જ્ઞાન છે એ તો બહુ અલ્પ છે, તારા સ્વરૂપ જ્ઞાન ભંડાર આગળ એનું તો કાંઈ ગણતરી થાય હું નથી. દેવો સૂક્ષ્મત્વ વાળા મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરતા હોવાથી અવધિ ચક્ષુ છે. દેવ છે સૂક્ષ્મપણું પામેલા એવા મૂર્ત પદાર્થોને ગ્રહણ કરતા હોવાથી એ પણ એનો વિષય પણ રૂપી દ્રવ્ય છે એમ કે છે. તે અવધિ ચક્ષુ છે, આ ગ્રહણ કરવું છે, જાણવું, જ્ઞાન દ્વારા જાણવું એને જ્ઞાનથી ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. ગ્રહણ કરે એટલે જ્ઞાનમાં આવે એમ નહીં, પણ જ્ઞાનમાં જણાય ત્યારે એને જ્ઞાનથી ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. એ અવધિ ચક્ષુ છે. અથવા તેઓ પણ માત્ર રૂપી દ્રવ્યોને દેખતા હોવાથી તેમને ઇન્દ્રિય ચક્ષુ વાળાઓથી જુદા ન પાડવામાં આવે તો તેઓ પણ ઇન્દ્રિય ચક્ષુ જ છે, એમાં કોઈ બહુ વિશિષ્ટતા નથી. અવધિ જ્ઞાનથી જાણે દૂર ક્ષેત્રવર્તી, દૂર કાળવર્તી અથવા સૂક્ષ્મ પદાર્થોને જાણે, સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત એવા પૂદગળોને જાણે તો પણ એ મૂળ પદાર્થને જાણતો હોવાથી એને ઇન્દ્રિય ચક્ષુ જ ગણવામાં આવ્યા છે. આમ તો ઉપયોગ મૂકે છે, ઇન્દ્રિય નહીં પણ મનથી ઉપયોગ મૂકે છે. એ મન ઇન્દ્રિય છે ને, એટલે એને ઇન્દ્રિય ચક્ષુ કહેવામાં આવે છે. એ રીતે આ બધાય સંસારીઓ મોહ વડે ઉપહત હોવાને લીધે, મોહ વડે હણાયેલા, ઈજા પામેલા હોવાને લીધે, અપહત, હત એટલે હણાયેલા, મોહથી હણાઈ ગયા હોવાથી, એની શક્તિ હીણી થઈ ગઈ હોવાથી, વ્યક્ત અવસ્થામાં શક્તિહીન થઈ ગયા હોવાથી મોહને લઈને મોહથી અશક્તિ આવે છે. જેટલો જેટલો તીવ્ર રસ, તીવ્ર મોહ કરે છે પર પદાર્થ પ્રત્યે તીવ્ર રસ લે છે, એટલી આત્માની શક્તિ હણાય છે. જેટલો જેટલો મોહને હણે છે એટલી શક્તિ વધે છે, સીધો હિસાબ. એ રીતે આ બધાય સંસારીઓ મોહ વડે અપહત હોવાને લીધે, જ્ઞેયનિષ્ઠ હોવાથી જે તે પદાર્થો જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જણાય છે તે જ્ઞાન, તે જ્ઞેયોમાં નિષ્ઠાવાળા હોવાથી, એ જ્ઞેયો એટલે પર પદાર્થો મારું ભલું કરશે, એ મને સુખ દેશે, એનાથી હું સુખી થઈશ, એને લઈને મારી અનુકૂળતા છે, એ વગેરે જ્ઞેયનિષ્ઠપણાનું જ્ઞેયનિષ્ઠ હોવાથી મોહને લઈને એ જ્ઞેયનિષ્ઠ થાય છે, એવી એને ભ્રમણા થાય છે. જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ જે શુદ્ધાત્મ તત્વનું સંવેદન, જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ તો શુદ્ધાત્માનું સંવેદન છે, સ્વરૂપનું સ્વસંવેદન તે જ્ઞાનનિષ્ઠાનું મૂળ છે. જ્ઞાનની જ્ઞાનમાં નિષ્ઠા થવી, શ્રદ્ધા થવી કે આ મારું સુખ અહીંયા છે, એ સ્વસંવેદનથી થાય છે. બીજી કોઈ રીતે જ્ઞાનમાં, જ્ઞાન એટલે આત્મામાં નિષ્ઠા આવતી નથી. જ્ઞાનની નિષ્ઠા કહો કે આત્માની નિષ્ઠા કહો, આત્મનિષ્ઠપણા કહો કે જ્ઞાનનિષ્ઠપણું કહો, બે એક છે. પરમાત્મનિષ્ઠ એનું મૂળ જે શુદ્ધાત્મ તત્વનું સંવેદન, તેનાથી સાધ્ય થતું સધાતું એવું સર્વતો ચક્ષુપણું તેમને સિદ્ધ થતું નથી. કોને? સંસારીઓને. મોહને લઈને જ્ઞેયનિષ્ઠપણું હોવાથી જે જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ એટલે પરમાત્મનિષ્ઠપણાનું મૂળ જે શુદ્ધાત્મ તત્વનું સંવેદન, કે જે સંવેદન દ્વારા સિદ્ધપણું થાય છે, સર્વતઃ ચક્ષુ થાય છે, તે સિદ્ધપણું પ્રગટ થતું નથી. એમ કરીને એમ કહીએ કે જે મોક્ષ છે જેને સિદ્ધ દશા કહીએ, તેનું મૂળ સ્વસંવેદન છે, શુદ્ધાત્મ તત્વનું પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું સંવેદન કરવું એનો ઉપાય છે ને એ માર્ગ છે. એનાથી સર્વત્ર ચક્ષુ એવું સિદ્ધપણું પ્રગટ થાય છે. જાણવું બંધ કરવું નહીં પણ એમાં રસ લેવો બંધ કરવો, જાણવું બંધ નહીં થાય. પર પદાર્થને જાણવું બંધ કરવું હશે તારે તો પણ પર પદાર્થ જણાયા વિના રહેશે નહીં, તારું જ્ઞાન એને જાણ્યા વિના રહેશે નહીં. પણ એ પર પદાર્થ સારા છે કેટલાક ને કેટલાક સારા નથી એવી ખોટી કલ્પના કરવી બંધ કર એમ કે છે. એ તારી કલ્પના ખોટી છે, કોઈ સારા નથી ને કોઈ ખરાબી નથી એમ છે. પદાર્થ જેવો છે તેવો જાણવો, જો ગળ પણ તે સારું હોત તો લોકો સાકર ને બદલે એકલી સેકરીને જ ખાતા હોત, કેમ કે 550 ગણી ગળી છે, સાકર કરતા સેકરીને ગળી છે કે નહીં. પણ ખરેખર એ ગળ પણ છે તે ગળ્યું છે તેટલું સારું છે એમ નથી, પણ ગળામાં સારાપણાની કલ્પના કરવામાં આવે છે. એમ તો કડવામાં સારાપણાની કલ્પના કરવામાં આવે છે. કારેલાનું શાક સારું બનાવે જેને ભાવતું હોય એનું, એમ કે કારેલાનું શાક છે આની પાસે તો લાડવાય કાંઈ છે એમ કે નક્કી હે, એને કલ્પના કરી છે. એમ જે તે રસ છે જે તે ઇન્દ્રિયોનો વિષય છે એમાં જીવ કલ્પના ઉત્પન્ન કરે છે, આ સારું છે. એ તો જગતના પદાર્થો છે, પૂતગળ રજકણ છે, અચેતન છે, સુખની ગંધ પણ એમાં નથી. એમ જેવું છે એવું તું એને જાણ, અને તું ચૈતન્ય પદાર્થ છો, તારામાં અનંત સુખ ભર્યું છે એવો તું તને પણ જાણ. બસ તો તને કલ્પના થશે એને, એવી જૂઠી કલ્પના કરવાનું વસ્તુના સ્વરૂપ જ્ઞાનથી થઈ શકે છે. જૂઠી કલ્પના કેમ બંધ થાય પ્રશ્ન છે ને, કે જૂઠી કલ્પના એમ બંધ થાય કે વસ્તુનું સ્વરૂપ જ્ઞાન કરે તો બંધ થાય, આ સીધી વાત છે. બીજી કોઈ રીત નથી એની, બીજી જેટલી કોઈ રીત છે તે બધી જૂઠી છે. કોઈ રીતે ઇષ્ટનિષ્ઠપણું મળે એવું નથી. કોઈ એમ કે અમે પર વસ્તુને છાંડી દઈએ, ત્યાગ કરી દઈએ, છોડી દઈએ, દૂર ચાલ્યા જઈએ, જંગલમાં જઈએ, એથી એનો એ પ્રત્યેનો રાગ દ્વેષ મટે કે એ વાત ખોટી છે. એ રીતે કોઈ રીતે અજ્ઞાન ટળતું નથી ને અજ્ઞાન ટળતું નથી ત્યાં સુધી એની કલ્પના ભ્રમણા પણ છૂટતી નથી. એ પદાર્થ જ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન છે કે જે આગમ દ્વારા થઈ શકે છે. અહીંયા મુદ્દો તો એ છે, ચાલુ વિષયને એ અનુસંધાન છે કે આગમ દ્વારા જ એવું સ્વરૂપ જ્ઞાન થાય છે કે જેનાથી પરપદાર્થ પ્રત્યેની સુખ દુઃખની લાભ નુકસાનની કલ્પના છૂટી શકે છે. શ્રીમદજીએ લખ્યું છે કે અમે કોઈના લાભના નુકસાનના ઠીકના અઠીકના કારણ નથી, કાર્ય નથી, તો પણ ભ્રાંતિગત લોકોને એમ ભાસે છે કે અમે કોઈને સુખના દુઃખના લાભના નુકસાનના રાગના દ્વેષના કારણ છીએ. તે લોકોની ભ્રાંતિ જોઈને સખેદ આશ્ચર્ય થાય છે કે આવી લોકોને ભ્રાંતિ કેમ થાય છે એમ કે અમે તો જ્ઞાતા દ્રષ્ટા થયા છીએ, હવે અમારે કોઈની સાથે લાભ નુકસાન નથી દેખતા, અમે કોઈ અમારાથી પણ લાભ નુકસાન દેખવું જોઈએ એનો અર્થ કોઈએ કોઈનાથી લાભ નુકસાન દેખવું જોઈએ. હા સુરદાસ આંખ ફૂડી ગઈ છે. સ્ત્રીનું રૂપ જોવાથી વિકાર થાય છે એમ એની પાછળ એને સિદ્ધાંત લીધો કે આંખથી જોવાય છે ને માટે આંખ ફૂડી રાખો, એટલે પછી વિકાર થવો બંધ થઈ જશે. એ વાત બરાબર છે કેમ કે વિકાર થવાનું મૂળ કારણ તો કલ્પના કરી એવું તારું અજ્ઞાન ને ભ્રમણા છે. આંખ છે એનું ખરું કારણ છે એ તો વગર આંખે દેખાશે, કલ્પના કરે તો વગે રાખે, પણ દેખાય મનની કલ્પનાનો વિષય છે. આ તો એમાં નિમિત્ત માત્ર છે, મનની કલ્પના થઈ એમાં ચક્ષુ ઇન્દ્રિય તો નિમિત્ત માત્ર છે. ખરેખર તો બાર જે પાંચ ઇન્દ્રિય છે તો પ્રથમ નિમિત્ત થાય છે, પછી તો મનથી આ કલ્પના કરે છે. બધા વિષયમાં એમ છે, મનથી જ કલ્પના કરે. મન માર્યા વિના, મનને સુધાર્યા વિના બારને ઇન્દ્રિયને નુકસાન કરે કે આમ કરીએ તેમ કરીએ તો એથી કાંઈ થાય? એ વાતમાં કાંઈ માલ છે? એટલે તો જૈન દર્શનમાં એ વિષય છે, નિર્દોષ થવું એ સમ્યક પ્રકારે એમ કીધું છે. નિર્દોષ થવું એટલે આ જો આ રાગ કરતા નથી, બધું છોડી દીધું એટલે એ વિષય સંબંધીનો રાગ નથી કરતા, કેમ કે તે વિષયો અમે છોડ્યા છે, ત્યાગ્યા છે. એમની સમ્યક પ્રકારે નિર્દોષ થવાય છે. વર્તમાન તે કાળ પૂરતો તને તે રાગ ન થયો, તેથી તે રાગથી તું નિવર્તીને નિર્દોષ થયો છો, તે દોષ તને છૂટ્યો છે. આ કાળે આ રાગ નથી થતો, તેથી આ રાગનો અભાવ થયો છે એમ માની લેવા જેવું નથી. એટલા માટે તો એ ખાસ વિષય છે. બહુ શરૂઆતમાં એના ઉપર બહુ મંથન કર્યું. સમ્યક પ્રકારે નિર્દોષ થવાની વાત છે. નિર્દોષ થવાની વાત છે એટલી વાત નથી લીધી, સમ્યક પ્રકારે નિર્દોષ થવું એનો અર્થ શું? દોષની ઉત્પત્તિ ન થાય, મૂળમાંથી દોષ જ ન જન્મે, એવી જે આત્માની સહજ સ્થિતિ થવી એને સમ્યક પ્રકાર કહે છે. બાકી અમુક કાળ પૂરતો અમુક રાગ ન થાય, લોકો તો શું સમજે છે કે અશુભ રાગ થાય છે તે દોષ છે, અને અમુક અશુભ રાગ ન થયો એટલે એ દોષ છૂટ્યો, તે રાગનો વિષય છૂટ્યો એટલે તે રાગ છૂટ્યો એટલે તે દોષ છૂટ્યો એમ માને છે. એને દોષનો નાશ કરવાનો પણ અજ્ઞાન વર્તે છે, એને દોષનો નાશ થતો. શું કે છે, એ રીતે આ બધાય સંસારીઓ મોડે ઉપહત હોવાને લીધે, મોથી હણાયેલા હોવાને લીધે, જ્ઞેયનિષ્ઠ હોવાથી, જ્ઞેયમાં એ શ્રદ્ધા ધરાવતા હોવાથી, પર પદાર્થમાં પોતાપણાની શ્રદ્ધા ધરાવે છે, પોતાના સુખ દુઃખની શ્રદ્ધા ધરાવે છે, તેથી તેને શુદ્ધાત્માનું સંવેદન થતું નથી. કેમ કે જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ તો શુદ્ધ સ્વરૂપનું સંવેદન છે, અને તેનાથી સાધ થતું એવું જે સર્વત્ર ચક્ષુપણું એટલે કેવળ જ્ઞાનની દશા, તે તેમને સિદ્ધ થતું નથી. એ કઈ દશા નથી આવતી. હવે તેની એટલે સર્વત્ર ચક્ષુપણાની સિદ્ધિને માટે ભગવંત શ્રમણો આગમ ચક્ષુ હોય છે. હવે તેની સિદ્ધિને માટે, સર્વતો ચક્ષુપણાની સિદ્ધિને માટે, સર્વજ્ઞપણાની સિદ્ધિને માટે ભગવંત શ્રમણો આગમ ચક્ષુ હોય છે. અહીંથી લીધું છે, જે સાધુઓ છે એને કેવળ જ્ઞાન પ્રગટે છે, એને બારમા ગુણસ્થાન સુધી શુદ્ધ જ્ઞાનનું અવલંબન છે એમ કે છે. આમ તો દ્રવ્યસુત તો છઠ્ઠા ગુણસ્થાન સુધી છે, પછી દ્રવ્યસુત અનુસારનો જે શુદ્ધ જ્ઞાનનો વિકલ્પ છે ભાવશ્રુત, એને બારમા ગુણસ્થાન સુધી લેવામાં છે ને. શુક્લ ધ્યાનમાં પણ ગુણથી ગુણાંતર, દ્રવ્યથી દ્રવ્યાંતર, પર્યાયથી પર્યાયંતર ઉપયોગ જે ફરે છે ત્યાં શુદ્ધ જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાનની સિદ્ધિને માટે સાધુ ભગવંતો, ભગવંત શ્રમણો, શ્રમણને ભગવંત કયા છે, પંચ પરમેષ્ઠી છે ને, એ આગમ ચક્ષુ હોય છે, એ આગમ દ્વારા સ્વપર પદાર્થની ભિન્નતાને અને પોતાના પરમાત્મ સ્વરૂપને અનુભવે છે. તેઓ તે આગમરૂપ ચક્ષુ વડે, જો કે જ્ઞેય અને જ્ઞાનનું અન્યોન્ય મિલન હોવાને લીધે તેને ભિન્ન કરવા અશક્ય છે, અશક્ય છે એટલે દુષ્કર છે. જરા જ્ઞેયો જ્ઞાનમાં ન જણાય છે, જ્યારે જ્ઞાનમાંથી જ્ઞેયોને કાઢવા દુષ્કર છે. જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિબિંબિત ન થાય એ બની શકે એવું નથી, અશક્ય છે. તો પણ જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા હોવા છતાં પણ સ્વ પરનો વિભાગ કરીને આ જે પર જણાય છે તે પર છે ને હું જ્ઞાનમય આત્મા તે સ્વ છું એવું સ્વ પરનો વિભાગ કરીને મહામોહને જેમણે ભેદી નાખ્યો છે, બીજી કોઈ રીતે આ મહાન મોહ ભેદાયો છેદાયો નથી. આ તો એક એક વાતે એનો રસ્તો બતાવતા જાય છે કે આ મોહથી સંસારી પ્રાણીઓ હણાઈ જાય છે તો હવે એનો ઉપાય શું, કે ભેદ જ્ઞાન કરવું એ મહામોહને હણવાનો ટાળવાનો ઉપાય છે, બીજો કોઈ રસ્તો નથી. અને તે ભેદ જ્ઞાન આગમ ચક્ષુ દ્વારા, આગમ રૂપી ચક્ષુ દ્વારા ભેદ જ્ઞાન થઈ શકે. આગમનો વિષય એટલા માટે પ્રધાનતાથી લેવામાં આવે છે કે એટલે હદ સુધી વાત કહી છે, આગમમાં એટલે હદ સુધી વાત કહી છે કે ખરેખર આગમનો સ્વરૂપ લક્ષે સ્વાધ્યાય કરે એને શુદ્ધાત્માનો પત્તો ન લાગે, એને ભેદ જ્ઞાન ન થાય એ વસ્તુ સ્થિતિમાં નથી. જે થતું નથી એ પોતાની અવળાઈને લઈને થતું નથી, કાર્ય નથી થતું તો એનું પરલક્ષ પીડ્યું છે માટે કાર્ય થતું નથી. બાકી સ્વલક્ષ હોય ને આગમ અભ્યાસ કરે, વિતરાગી શાસ્ત્રનો અભ્યાસ કરે સ્વલક્ષે અને એનો નિવેડો ન આવે એ વસ્તુની સ્થિતિમાં નથી. એટલી વાત છે, બહુ સોલિડ વાત છે. આટલી બધી આગમની જે વાત લીધી છે એની પાછળ કારણ છે કે અમારી જીવને તો એને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય, પણ જે પ્રચુર સ્વસંવેદનમાં રહેલા છે એવા મુનિઓ શ્રમણો એ આગમ ચક્ષુ છે એમ અમે કહીએ છીએ. એ આગમ દ્વારા સ્વપરનું ભેદ જ્ઞાન કરે છે, આગમ દ્વારા પોતાના સ્વરૂપનું અનુસંધાન કરે છે, પરમાત્માનું નિવેદન છે એને એમાં એ આગમ નિમિત્ત છે એમ કે છે. બીજું તો કોઈ નિમિત્ત છે એટલે જ્ઞાનમાંથી જ્ઞેયો ટાળી દેવા, જાણવું ટાળવું, જ્ઞાનમાંથી જ્ઞેયોનું જાણવું ટાળવું તે અશક્ય છે, ભિન્ન કરવાનો અર્થ એ છે. તો પણ જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિબિંબિત થતા હોવા છતાં પણ, જણાતા હોવા છતાં પણ સ્વ પરનો વિભાગ કરીને એટલે પોતે અને પર ભિન્ન છે એવું જાણતા જ એને જુદાપણે જાણે એ બહુ અઘરી વાત છે એવું નથી. આ ગામનો ટ્રાફિક જાણે છે કે નહીં, કોઈનું મકાન જોવે તો એ બીજા, અરે ભાડે રહેતો હોય તો જો છે તો સારું પણ આપણું છે નહીં એમ છે કે નહીં. જે પર છે એને પરપણે જણાવવું એ તો પર સંબંધિત નિશ્ચય કરવાની જરૂર છે કે આટલું મારું છે ને આ સિવાયનું મારું નથી, પછી જણાય એનો વાંધો આવશે નહીં. કેમ પર પદાર્થો પોતાપણે જણાય છે, કેટલાક પર પદાર્થો પોતાપણે કેમ જણાય છે કે એમાં સ્વપણાનો મારાપણાનો નિશ્ચય કરી નાખ્યો છે આજે, કે આ મારું છે આ મારા છે એમણે નિશ્ચય કરી નાખ્યો છે. એટલે નિશ્ચયપૂર્વક જણાતા જ સ્વપણે જાણે છે, અને જે મારા નથી એમાં મારા નથી એવો નિશ્ચય કર્યો છે એટલે જણાતા જ એને પરપણે એ જાણે છે. એટલે આગમ દ્વારા સ્વપરનો નિશ્ચય થાય છે અને આગમ દ્વારા સ્વરૂપની સ્થિરતા થાય છે એમ અહીંયા કહે છે. સ્વ પરનો વિભાગ કરીને મામૂળને જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા કોણ? શ્રમણો, ભગવંત શ્રમણો આગમ ચક્ષુ વડે સ્વપરનો વિભાગ કરીને મામૂળને જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા પરમાત્માને પામીને એમ કે છે. નિર્ગુણ મહામોહ સંતો પરમાત્માન અવાપ્ય, અવાપ્ય તે પ્રાપ્ત કરીને સતતમ જ્ઞાન નિષ્ઠા એવ અવતિષ્ઠંતે, સતત જ્ઞાન નિષ્ઠ જ રહે છે. ધારાવાહીપણે નિરંતરપણે એ જ્ઞાન નિષ્ઠપણે રહે છે પરમાત્માને પ્રાપ્ત કરીને. હા, સ્થિર રહે છે, જ્ઞાન નિષ્ઠ રહે છે એટલે પોતાના આત્મ સ્વરૂપમાં એ સ્થિર જ રહે છે. એ તો શ્રમણ છે ને, ભગવંત શ્રમણો આગમ ચક્ષુ દ્વારા સ્વપરને ભિન્ન કરીને મોહને ખલાસ કરીને પરમાત્માને પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે એમાં ઉપયોગ એને જામી જાય છે. એ તો સુખની ખાણ છે એમ કે છે. આત્મા પરમ સ્વરૂપે એ તો સુખની ખાણ છે અને ઉપયોગ ધસીને એમાં જાય છે એટલે એમાં સ્થિર રહી જાય છે, ચોંટી જાય છે. આથી એમ કહ્યું કે મુમુક્ષુ એ બધું આગમરૂપ ચક્ષુ વડે દેખો. બહુ સરસ વાત કરે છે. અતો સર્વમપી આગમ ચક્ષુષા એવ સિદ્ધા પુનઃ. વળી સિદ્ધો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ જીવ લોકાકાશ પ્રમુખ શુદ્ધ અસંખે સિદ્ધો. વળી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, આત્મા જે શુદ્ધ બુદ્ધ અવેદ સ્વભાવ છે, બુદ્ધ એટલે જ્ઞાન, શુદ્ધ અવેદ જ્ઞાન સ્વભાવ છે એવો જે જીવ, એના લોકાકાશ પ્રમાણ, લોકાકાશ પ્રમિત એટલે લોકના આકાશના જેટલા પ્રદેશો છે એટલા, તે પ્રમાણે અસંખ્ય શુદ્ધ અસંખ્ય સર્વ પ્રદેશે એ દેખે છે એટલે એને સર્વચક્ષુ કહેવામાં આવેલા છે. શુદ્ધ છે એ સર્વચક્ષુ છે કેમ કે સર્વ પ્રદેશેથી કેવું જ્ઞાન એમને વ્યક્ત છે, પ્રગટ છે. અનેન કિમુક્તમ ભવતી